આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઉભરતા ભારતની ચેતનાના દર્શન થયા હતા. વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમાર, આજે ગૃહમંત્રાલય, કાયદા વિભાગના સચિવો તેમજ UIDAIના મુખ્ય કાર્યકારી અધિકારી સાથે બેઠક યોજશે. ગાઝાપટ્ટી પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 200થી વધુ પેલેસ્ટિનીયનના મોત. અને અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુશ વિલમોર આજે રાત્રે પૃથ્વી પર પરત ફરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઉભરતા ભારતની ચેતના જોવા મળી હતી અને સમગ્ર વિશ્વએ ભારતની તાકાતને જોઈ. તેમણે જણાવ્યું કે અનેકતામાં એકતા એ ભારતની વિશેષતા છે. લોકસભામાં નિવેદન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એકતાનું આ ભવ્ય પ્રદર્શન દેશની સૌથી મોટી તાકાત છે. તેમણે જળસંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો અને મહાકુંભથી પરથી પ્રેરણા લઈને નદી ઉત્સવનું વિસ્તરણ કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
મહાકુંભ મેં હમને હમારી રાષ્ટ્રીય ચેતના કે જાગરણ કે વિરાટ દર્શન કિયે. યે જો રાષ્ટ્રીય ચેતના હૈ, યે જો રાષ્ટ્ર કો નયે સંકલ્પો કી તરફ લે જાતી હૈ, યે નયે સંકલ્પો કી સિદ્ધિ કે લિયે પ્રેરિત કરતી હૈ. મહાકુંભ ને ઉન શંકાઓ આશંકાઓ કો ભી ઉચિત જવાબ દિયા હૈ જો હમારે સામર્થ્ય કો લેકર કુછ લોગો કે મન મેં રહેતી હૈ.
આયર્લેન્ડના ઉચ્ચ અને ઉચ્ચ શિક્ષણ સંશોધન નવીનીકરણ અને વિજ્ઞાન મંત્રી જેમ્સ લોલેસે ભારતીય વિશ્વવિદ્યાલયો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહકાર સાધવામાં રસ દાખવ્યો છે. બંને દેશ વચ્ચે અભ્યાસ પછીના વિકલ્પોના વિસ્તૃતીકરણ અને સંશોધન સહકારને પ્રોત્સાહન આપવાની પણ આયર્લેન્ડે ઈચ્છા દર્શાવી હતી. શ્રી લોલેસ હાલમાં દ્વિપક્ષીય સહકારને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે નવી દિલ્હી, મુંબઈ અને ચેન્નઈમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે નવીનતા, સંશોધન અને વિકાસ અને ઉભરતી તકનીકમાં ખાસ કરીને મેડટેક, ફિનટેક, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ અને જીવન વિજ્ઞાનમાં ભારતીય કંપનીઓ સાથે આયર્લેન્ડની વધતી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો. બંને દેશ વચ્ચે ઉચ્ચ શિક્ષણ, ટેકનોલોજી અને વ્યવસાયના ક્ષેત્રે સહકારની અપાર સંભાવના રહી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં આજે રાયસીના સંવાદના એક સત્રમાં સંબોધિત કરતા તેમણે કહ્યું, એક મજબૂત વૈશ્વિક વ્યવસ્થાનો અભાવ એ માત્ર શક્તિશાળી દેશોને તો લાભ પહોંચાડે જ છે, પરંતુ નાના દેશોને જોખમ ઉઠાવવા અને સ્થાપિત ધોરણોને પડકાર આપવામાં પણ સક્ષમ બનાવે છે. શ્રી જયશંકરે કાશ્મીર પર પાકિસ્તાનના ગેરકાયદે કબજા પર વાત કરતા ભારતનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ મુદ્દાને પહોંચવામાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાની ટીકા કરી તેમજ બ્રિટન, કેનેડા અને અમેરિકા જેવા દેશની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યો. શ્રી જયશંકરે કહ્યું, શરૂઆતમાં પાકિસ્તાનના આક્રમણને સ્વીકારવાની જગ્યાએ તેને વિવાદ તરીકે રજૂ કરાયું છે. મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમાર આજે નવી દિલ્હીમાં ગૃહમંત્રાલય અને કાયદા વિભાગના સચિવો તેમજ ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ UIDAIના મુખ્ય કાર્યકારી અધિકારી સાથે બેઠક યોજશે. દરમિયાન આધાર નંબરને મતદાર ઓળખપત્ર સાથે જોડવા અંગે ચર્ચા કરાશે. આ બધાની વચ્ચે ચૂંટણી પંચે પણ લાંબા સમયથી ચાલતા આવતા ચૂંટણી સંબંધિત પડકારોને પહોંચી વળવા અનેક પગલાં ઉઠાવ્યા છે, જેમાં આગામી 3 મહિનામાં નકલી મતદાર ઓળખપત્રના મુદ્દાનો ઉકેલ લાવવા અને ચૂંટણી એજન્ટોને તેમની મહત્વની ભૂમિકાઓ અંગે તાલીમ આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મતદાન મથકો પર લાંબી કતાર ઘટાડવા ચૂંટણી પંચે એવી પણ જાહેરાત કરી છે કે ભવિષ્યમાં કોઈ પણ મતદાન મથક પર 1200થી વધુ મતદારો નહીં હોય. પ્રવર્તન નિદેશાલય ઈડીએ નોકરી માટે જમીન મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ આરજેડી પ્રમુખ અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની આવતીકાલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા રાબડી દેવી આ કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા પટના ઈડી કચેરી પહોંચી ચૂક્યા છે. આ ઉપરાંત ઈડીએ આરજેડી વડાના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પણ આજ મામલે આજે તપાસ ટીમ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, મહારાષ્ટ્ર સરકાર નાગપુર હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરશે. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રી જોશીએ કહ્યું, રાજ્ય સરકાર પરિસ્થિતિને કાર્યક્ષમ રીતે સંભાળી રહી છે. આ હિંસા અંગે થાણેથી શિવસેના સિંધીના સાંસદ નરેશ મહેસ્કેએ આ ઘટના પાછળ વિપક્ષ દ્વારા રચાયેલું કાવતરું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તપાસમાં બહાર આવી છે કે બહારના લોકોએ આ હિંસા ફેલાવી હતી.
इंक्वायरी करने के बाद मालूम पड़ता है कि वो बाहर के लोग थे. दो दिन से विपक्ष के नेता जो बयानबाजी कर रहे हैं, दंगल होगी, क्या उनकी ये साजिश है क्या? उनकी भी इंक्वायरी होना चाहिए. वहाँ जो आंदोलन कर रहे थे वो औरंगजेब के खिलाफ कर रहे थे, मुस्लिम धर्मियों के खिलाफ नहीं कर रहे थे.
દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું કે નાગપુરમાં શાંતિ હોવી જોઈએ અને દોષિતોને સજા મળવી જોઈએ. અમેરિકાની ગુપ્તચર સંસ્થાના વડા તુલસી ગબાર્ડે જણાવ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત દેશમાં ધાર્મિક લઘુમતીઓ પર સતત થઈ રહેલા અત્યાચારો અંગે અમેરિકા ખૂબ ચિંતિત છે. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સુશ્રી ગબાર્ડે બાંગ્લાદેશની કથળતી પરિસ્થિતિની ટીકા કરી અને ઉગ્રવાદી દળો તેમજ ઇસ્લામિક આતંકવાદનો સામનો કરવા ટ્રમ્પ વહીવટીતંત્રના મક્કમ સંકલ્પ પર પ્રકાશ પાડ્યો. ગાઝા પટ્ટી પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 200થી વધુ પેલેસ્ટીનીઓના મોત થયા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટો તૂટી પડ્યા બાદ આ નવેસરથી હુમલો કરવામાં આવ્યો છે, જે યુદ્ધવિરામના આગામી તબક્કાની શરતો અંગે મતભેદોને કારણે નિષ્ફળ થઈ હતી. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ઇઝરાયેલી સુરક્ષા એજન્સી સાથે સંકલનમાં હુમલાઓની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓએ હમાસના માળખાકીય સુવિધાઓ અને કાર્યકરોને નિશાન બનાવ્યા હતા. 7 ઓક્ટોબર 2023ના રોજ ગાઝામાં સંઘર્ષ ફાટી નીકળ્યો જ્યારે હમાસે દક્ષિણ ઇઝરાયેલમાં સરહદ પારથી હુમલો કર્યો, જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના નાગરિકો હતા અને 251ને બંધકો બનાવાયા હતા. આ દિવસથી ઇઝરાયેલે હમાસ સામે અવિરત લશ્કરી અભિયાન ચલાવ્યું છે. અમેરિકાના નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાએ જાહેરાત કરી કે અવકાશયાત્રીઓ બુચ વિલમોર અને સુનિતા વિલિયમ્સ આજે રાત્રે પૃથ્વી પર પાછા ફરશે. 9 મહિનાની વધુ સમયથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા આ બંને અવકાશયાત્રીઓને લઈને ડ્રેગન અવકાશયાન આવતીકાલે સવારે 3:27 પૃથ્વી પર ઉતરશે. એક સત્તાવાર નિવેદનમાં અવકાશ સંસ્થાએ જણાવ્યું, આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી ક્રૂ 9 મિશનના પરત ફરવા પરિસ્થિતિઓ અનુકૂળ છે. કબડ્ડી વિશ્વકપ 2025માં ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમ આજે સાંજે ઇંગ્લેન્ડના વોલ્વરહેમ્પ્ટનમાં રમશે. મહિલા ટીમ ભારતીય સમય મુજબ સાંજે 5:30 ગ્રુપ ડીમાં વેલ્સ સામે રમશે, જ્યારે પુરુષોની ટીમ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 ગ્રુપ બીમાં સ્કોટલેન્ડ સામે રમશે. ગઈકાલથી શરૂ થયેલા કબડ્ડી વિશ્વકપમાં ભારતીય પુરુષ ટીમે ઇટાલીને 64-22 હરાવીને વિજયી પ્રારંભ કર્યો હતો. અગાઉ ઉદઘાટન મેચમાં યજમાન ઇંગ્લેન્ડે હંગેરીને 101-25 હરાવ્યું હતું. ભારતે પુરુષ અને મહિલા બંને વિભાગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો છે. પુરુષોની સ્પર્ધામાં 10 ટીમને ગ્રુપ એ અને બીમાં વહેંચવામાં આવી છે. ભારત, ઇટાલી, સ્કોટલેન્ડ, વેલ્સ અને હોંગકોંગ સાથે ગ્રુપ બીમાં છે. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ અને બેંક શેરોમાં ખરીદીને કારણે સવારના ટ્રેડિંગ દરમિયાન બીએસઈ બેન્ચમાર્ક સૂચકાંક સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઉછળીને 75,000ની સપાટીને પાર કરી ગયો હતો. એનએસઈ નિફ્ટી પણ 265 પોઈન્ટ વધીને 22,700ની સપાટીને આંબી ગયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઉભરતા ભારતની ચેતનાના દર્શન થયા હતા. વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમાર આજે ગૃહમંત્રાલય, કાયદા વિભાગના સચિવો તેમજ યુઆઈડીએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી સાથે બેઠક યોજશે. ગાઝાપટ્ટી પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 200થી વધુ પેલેસ્ટીનના મોત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.